એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક એવી સત્યકથાની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે ખરેખર શૌર્ય, બલિદાન અને માનવીય સહનશક્તિની હદ બતાવે છે.
જી હા,
આપણે વાત કરી રહ્યા છીએ માર્કસ લિટરેલ અને પેટ્રિક રોબિન્સન દ્વારા લખાયેલા પુસ્તક લોન સર્વાઈવર, ઓપરેશન રેડવિંગ્સની ગાથા વિશે.
બરાબર. અને જુઓ, આ પુસ્તક ખાલી એક સૈનિકની વાર્તા નથી, આ તો અફઘાનિસ્તાનમાં અમેરિકન નેવી સીલના ઇતિહાસનો એક સૌથી દુઃખદ દિવસ હતો એની કથા છે.
એટલે માર્કસ લિટરેલ, જે એક ભૂતપૂર્વ નેવી સીલ હતા,
હા, એ ઓપરેશન રેડ વિંગ્સ નામનું એક મિશન હતું, એ નિષ્ફળ ગયું અને એમાંથી ફક્ત માર્કસ લિટરેલ જ બચી શક્યા, એકમાત્ર.
અને તમે જે કહ્યું કે દુઃખદ દિવસ, એ એટલા માટે કે એ દિવસે સીલ ટીમના ઇતિહાસમાં સૌથી વધુ જાનહાનિ થઈ હતી
એક જ દિવસમાં. હા, કુલ 19 અમેરિકન સૈનિકો એમણે પોતાના જીવ ગુમાવ્યા, એટલે આ બહુ મોટી ઘટના હતી. એટલે જ આ પુસ્તક, જુઓ, આધુનિક યુદ્ધની જે કડવી વાસ્તવિકતા છે ને, એ બતાવે છે. સૈનિકો વચ્ચેનો જે ભાઈચારો હોય, એકબીજા માટે મરી ફીટવાની ભાવના,
બલિદાન
અને ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં પણ માણસ કેવી રીતે ટકી શકે, એની અદમ્ય ઈચ્છાશક્તિ, આ બધું જ આમાં છે.
એટલે આજે પણ આ કથા એટલી જ પ્રાસંગિક છે, ખરું ને?
સૈનિકોના બલિદાનને સમજવા, યુદ્ધની જે નૈતિક મૂંઝવણો હોય,
બિલકુલ,
અને માનવીય જુસ્સો શું કરી શકે છે, એ સમજવા માટે આ કથા ખરેખર મહત્વની છે.
તો ચાલો શરૂઆત કરીએ આ કથાના નાયક માર્કસ લિટરેલથી. એમનું ઘડતર ક્યાં અને કેવી રીતે થયું? એમના શરૂઆતના વર્ષો કેવા હતા?
માર્કસનો ઉછેર ટેક્સાસમાં થયો હતો. એમને એક જોડિયા ભાઈ પણ હતા, મોર્ગન. બંને ભાઈઓ વચ્ચે સંબંધ બહુ જ ગાઢ હતો અને નાનપણથી જ ખબર છે બંનેને નેવી સીલ બનવું હતું, બસ એ જ ધૂન હતી.
ઓ, નાનપણથી જ આ ઈચ્છા પાછળ કોઈ પ્રેરણા હતી?
હા, એમના એક પડોશી હતા, બિલી શેલ્ટન. એ આર્મીના નિવૃત્ત સૈનિક હતા. એમનો આ બંને ભાઈઓ પર બહુ પ્રભાવ પડ્યો.
અચ્છા.
અને શેલ્ટને શું કર્યું કે નાની ઉંમરથી જ એમને બહુ કડક તાલીમ આપવાનું શરૂ કર્યું, શારીરિક, માનસિક, બધી રીતે.
એટલે પાયો ત્યાંથી જ નખાયો.
બરાબર.
અને પેલી માનસિકતા, ક્યારે હાર માનવી નહીં, નેવર ક્વિટ,
હા,
એ વિચાર એમનામાં શેલ્ટને જ રોપ્યો હતો.
અને આજ નેવર ક્વિટ માનસિકતા લઈને તેઓ નેવી સીલ બનવા નીકળ્યા હશે. એ તાલીમનો અનુભવ કેવો હતો? સીલ બનવું સહેલું તો નથી જ.
સહેલું બિલકુલ નહીં. નેવીમાં જોડાયા પછી એમનું એક જ લક્ષ્ય હતું, સીલ બનવું.
હા.
અને એના માટે તેમને BUDS તાલીમ પાસ કરવી પડે.
BUDS એટલે બેઝિક અંડરવોટર ડેમોલિશન સીલ.
હા. અને એ દુનિયાની સૌથી અઘરી સૈન્ય તાલીમોમાં ગણાય છે. ખરેખર
એમાં પેલી હેલ વીક આવે છે ને, એના વિશે તો ઘણી ભયાનક વાતો સંભળાય છે.
પુસ્તકમાં લિટરેલેનું બહુ વિગતવાર વર્ણન કર્યું છે. હેલ વીક એટલે તમે સમજો કે 5 દિવસથી વધુ લગભગ ઊંઘ વગર, સતત ભીના કપડા, ઠંડી અને અતિશય શારીરિક અને માનસિક ત્રાસ. બાબરે.
એનો હેતુ ખાલી શારીરિક ક્ષમતા ચકાસવાનો નથી, એ વ્યક્તિને એની માનસિક હદ સુધી લઈ જાય છે, એને તોડીને એક ટીમનો ભાગ બનાવવા માટે ફરીથી ઘડવામાં આવે છે.
એટલે વ્યક્તિ મટીને ટીમ બની જાય.
બરાબર. અને આ જ સંઘર્ષમાંથી પેલો અતૂટ ભાઈચારો જન્મે છે.
ખરેખર અકલ્પનીય લાગે છે આ બધું. તો BUDS પછી શું થયું? એમની સફર ક્યાં પહોંચી?
BUDS પૂરું કર્યા પછી લિટરેલે 2 સ્પેશિયાલિટી લીધી. એક તો કોમ્બેટ મેડિક એટલે યુદ્ધભૂમિ પર સારવાર આપનાર, અને બીજી સ્નાઇપર.
અચ્છા, મેડિક અને સ્નાઇપર
બંને.
હા.
પછી એમની નિમણૂક સીલ ટીમ 10માં થઈ, અને ત્યાંથી પછી અફઘાનિસ્તાન, અને ત્યાં જ શરૂઆત થઈ ઓપરેશન રેડ વિંગ્સની.
તો ચાલો હવે સીધા એ ઓપરેશન પર આવીએ. ઓપરેશન રેડ વિંગ્સ શું હતું? આ મિશન મુખ્ય હેતુ શું હતો?
હેતુ સ્પષ્ટ હતો. તાલિબાનનો એક મોટો સ્થાનિક નેતા હતો અહેમદ શાહ, એ ઘણા અમેરિકી સૈનિકો પરના હુમલા માટે જવાબદાર મનાતો હતો.
અને સ્થાનિક લોકો પર પણ નહીં?
હા, સ્થાનિક અફઘાન નાગરિકો પર પણ. તો મિશન હતું એને પકડવો, અથવા તો જો પકડી ન શકાય તો એને મારી નાખવો.
અને લિટરેલની ટીમમાં કોણ કોણ હતું? આ મિશન માટે કેટલા જણ ગયેલા?
નાની ટીમ હતી, 4 જણની, રિકોનેસન્સ ટીમ કહેવાય, એટલે કે જાસૂસી અને નિરીક્ષણ માટે ગયેલી. ટીમના લીડર હતા લેફ્ટનન્ટ માઇકલ મર્ફી,
મર્ફ.
પછી હતા પેટી ઓફિસર મેથ્યુ એક્સલસન, એક્સ, એ પણ સ્નાઇપર હતા. ત્રીજા હતા પેટી ઓફિસર ડેની ડાઇટ્સ, એ કમ્યુનિકેશન સંભાળતા હતા. અને ચોથા માર્ક્સ લટરેલ પોતે, મેડિક અને સ્નાઇપર.
ચારેય ઉચ્ચ તાલીમ પામેલા, એકબીજા પર ભરોસો રાખનારા.
પૂરેપૂરો. સીલ ટીમમાં એ જ તો મુખ્ય હોય છે.
તો મિશન કેવી રીતે શરૂ થયું અને ગડબડ ક્યાં થઈ?
ટીમને રાત્રે હેલિકોપ્ટરથી દુર્ગમ પહાડી વિસ્તારમાં ઉતારવામાં આવી. એમણે પોતાની જગ્યા શોધીને નિરીક્ષણ શરૂ કર્યું. પણ મિશનની શરૂઆતમાં જ એક અણધારી મુશ્કેલી આવી.
શું થયું?
3 સ્થાનિક ભરવાડો હતા, 2 મોટા અને 1 કિશોર. એ બકરા ચરાવતા ચરાવતા અચાનક જ આ ટીમ જ્યાં છુપાઈ હતી ત્યાં આવી પહોંચ્યા અને એમણે ટીમને જોઈ લીધી.
એટલે મિશનની ગુપ્તતા તો ત્યાં જ પૂરી થઈ ગઈ.
એની પાસે 3 રસ્તા હતા. પહેલો, મિશન બચાવવા માટે ભરવાડોને મારી નાખવા.
પણ એ તો,
હા, એ રૂલ્સ ઓફ એન્ગેજમેન્ટ, ROE, એટલે કે લડાઈના નિયમોની વિરુદ્ધ હતું. યુદ્ધ અપરાધ ગણાય.
બીજો રસ્તો?
બીજો, એમને બાંધીને ત્યાં જ છોડી દેવા. પણ એવા પહાડી વિસ્તારમાં બાંધેલી હાલતમાં એમનું મોત લગભગ નક્કી હતું.
અને ત્રીજો?
ત્રીજો, એમને જવા દેવા, છોડી મૂકવા, જે ROE અને નૈતિક રીતે કદાચ સાચું હતું. પણ એનો સીધો મતલબ હતો કે એ લોકો જઈને સીધા તાલિબાનને ખબર આપી દેશે.
આ તો ભયંકર ધર્મસંકટ કહેવાય. એક તરફ મિશન, પોતાના સાથીઓની જિંદગી, બીજી તરફ નિયમો, માનવતા. શું નિર્ણય લીધો એમણે?
ટીમમાં આના પર ઘણી ચર્ચા થઈ. લટરેલનું પોતાનું માનવું હતું કે એમને મારી નાખવા જોઈએ, મિશન માટે એ જરૂરી હતું. પણ આખરી નિર્ણય તો ટીમ લીડરનો હોય, લેફ્ટનન્ટ મર્ફીનો. અને એમણે ભરવાડોને છોડી દેવાનો નિર્ણય કર્યો. લડાઈના નિયમો અને નૈતિકતાને વળગી રહેવાનું નક્કી કર્યું.
જોકે મનમાં એ ડર તો હશે જ કે આનું પરિણામ શું આવશે.
ડર શું, ખાતરી જેવું જ હતું. અને થયું પણ એવું જ. એ નિર્ણય ભલે નૈતિક રીતે યોગ્ય લાગતો હોય, પણ મિશન માટે ઘાતક સાબિત થયો. ભરવાડો ગયા અને
તાલિબાનને જાણ કરી દીધી.
હા, થોડા જ કલાકોમાં 80 થી 100 જેટલા તાલિબાન લડવૈયાઓએ એ 4 જણની ટીમને ઘેરી લીધી. ચારે બાજુથી હુમલો શરૂ થયો.
4 સૈનિકો અને સામે લગભગ 100 લડવૈયા. બાપરે.
હા, એટલે તમે પરિસ્થિતિ કલ્પી શકો છો. અસમાન લડાઈ હતી, પણ એ ચારે જણા અકલ્પનીય બહાદુરીથી લડ્યા. ગંભીર રીતે ઘાયલ થયા પછી પણ લડવાનું ચાલુ રાખ્યું. પણ આખરે ડેની ડાઇટ્સ અને મેથ્યુ એક્સેલસન એ બંને શહીદ થઈ ગયા.
ખરેખર દુઃખદ. લેફ્ટનન્ટ મર્ફીનું શું થયું? એમને શું થયું?
લડાઈ ચાલતી હતી ત્યારે ટીમના કમ્યુનિકેશન સાધનો બંધ થઈ ગયા હતા. કોઈ સંપર્ક નહોતો થઈ શકતો. મદદ બોલાવી શક્ય નહોતી.
એટલે તેઓ ફસાઈ ગયા હતા.
બિલકુલ.
આવા સંજોગોમાં લેફ્ટનન્ટ મર્ફીએ જે કર્યું એ અસાધારણ હિંમતનું કામ હતું. એમને ખબર હતી કે ખુલ્લામાં જવાથી ગોળી વાગશે, પણ મદદ માટે સિગ્નલ મેળવવું જરૂરી હતું.
એટલે એમણે પોતાનો જીવ જોખમમાં મૂક્યો.
જાણી જોઈને એ દુશ્મનોની ગોળીઓ વચ્ચે એક ખુલ્લી ઊંચી જગ્યાએ ગયા. એમને ગંભીર ઈજા થઈ, પણ એમણે સેટેલાઇટ ફોનથી હેડક્વાર્ટરનો સંપર્ક કરી લીધો, મદદ માટે સંદેશો મોકલી દીધો.
કમાલ કહેવાય.
આ બલિદાન માટે જ એમને મરણોત્તર અમેરિકાનો સર્વોચ્ચ સૈન્ય પુરસ્કાર, મેડલ ઓફ ઓનર મળ્યો.
તો મદદ પહોંચી પછી?
હા, મર્ફીના કોલ પછી એક મોટું ચીનુક હેલિકોપ્ટર રવાના થયું. એમાં 8 નેવી સીલ અને 8 આર્મી નાઇટ સ્ટોકર કમાન્ડો હતા. કુલ 16 જણ બચાવ માટે આવી રહ્યા હતા.
ઓ, સારું થયું.
પણ કમનસીબે જેવું હેલિકોપ્ટર નીચે ઉતરવાનો પ્રયાસ કરી રહ્યું હતું, તાલિબાનોએ RPG, એટલે કે રોકેટ લોન્ચરથી એને નિશાન બનાવીને તોડી પાડ્યો.
શું વાત કરો છો?
એટલે એ હેલિકોપ્ટરમાં જે હતા એ બધા જ?
બધા જ. એ 16 સૈનિકો શહીદ થઈ ગયા.
ઓહ માય ગોડ. એટલે મર્ફી, ડાઇટ્સ, એક્સલસન અને આ 16 જણ, કુલ 19 સૈનિકો એક જ ઓપરેશનમાં.
હા, સીલ ટીમના ઇતિહાસનો એક કાળો દિવસ હતો.
અને લિટરેલ તેઓ આ બધામાંથી કેવી રીતે બચી ગયા?
લડાઈ દરમિયાન જ એક RPGનો ધડાકો થયો, એનાથી લટરેલ ઉછળીને પહાડની નીચે ફેંકાઈ ગયા. એ ગંભીર રીતે ઘાયલ હતા. પીઠમાં ફ્રેક્ચર હતું, ગોળીઓ વાગી હતી, છરા વાગ્યા હતા.
અકલ્પનીય પીડા હશે.
હા, અને તેઓએ ભયાનક લડાઈમાં એકલા જ બચ્યા હતા ઘણા દિવસો સુધી. તૂટેલા શરીરે, ભૂખ્યા તરસ્યા એ પહાડોમાં ભટકતા રહ્યા, તાલિબાનથી બચતા રહ્યા.
કેવી રીતે ટક્યા હશે?
એ જ તો માનવીય જુસ્સો છે. આખરે જ્યારે સાવ મૃત્યુની નજીક હતા ને, ત્યારે મોહમ્મદ ગુલાબ નામના એક સ્થાનિક પશ્તુન ગામવાસીએ એમને જોયા અને એમને પોતાના ઘરે લઈ જઈને આશરો આપ્યો.
આ પણ એક ચમત્કાર જેવું જ કહેવાય. અને આ બધી ઘટના પછી લટરેલે આ પુસ્તક લખ્યું, એનો હેતુ શું હતો?
લટરેલ પોતે કહે છે કે પુસ્તક લખવાનો મુખ્ય હેતુ તો એમના જે 19 સાથીઓ શહીદ થયા એમને શ્રદ્ધાંજલિ આપવાનો હતો, એમની વીરતાની વાત દુનિયાને કહેવાનો હતો.
અને પોતે એકલા બચી ગયા એનો ભાર પણ હશે?
બહુ જ. એને સર્વાઈવર ગિલ્ટ કહેવાય. બચી ગયાની અપરાધ ભાવના, એ બોજ બહુ ભારે હતો એમના પર. એટલે સાચું કહું તો આ પુસ્તક લખવું એ એમના માટે એ બોજને એક રીતે સન્માનમાં બદલવાનો અને પોતાના દોસ્તોની યાદને જીવતી રાખવાનો પ્રયાસ હતો.
આખી કથા સાંભળીને અમુક મૂલ્યો અને સિદ્ધાંતો બહુ સ્પષ્ટ દેખાય છે. જેમ કે પેલો ભાઈચારો.
ચોક્કસ, બ્રધરહુડ. નેવી સીલ જેવી ટીમમાં એ ખાલી શબ્દ નથી, એ જીવંત અનુભવ છે. બર્ડ્સ જેવી તાલીમ જ એમને શીખવે છે કે એકબીજા પર આધાર રાખવો પડે.
તમારો જીવ તમારા સાથીના હાથમાં હોય.
બિલકુલ. કોઈને પાછળ ન છોડવું, લીવ નો મેન બિહાઇન્ડ, એ એમનો મંત્ર છે. મર્ફી, ડાઇટ્સ, એક્સલસન છેલ્લે સુધી સાથે રહ્યા, લડ્યા, એ આ બંધનનું જ પરિણામ છે.
અને સાથે સાથે બલિદાનની ભાવના, એ પણ એટલી જ તીવ્ર દેખાય છે.
હાસ્તો, ટીમ માટે, સાથીઓ માટે, દેશ માટે પોતાનું સર્વસ્વ આપી દેવાની તત્પરતા, સેક્રિફાઈસ. મર્ફીનું બલિદાન જુઓ, ડાઇટ્સ અને એક્સલસનની શહીદી, અને છેલ્લે પેલી રેસ્ક્યુ ટીમનું બલિદાન, આ બધું એ જ બતાવે છે.
અને પેલી નેવર પોઈડ માનસિકતા જેની વાત આપણે શરૂઆતમાં કરી હતી.
હા, એ તો સીલ ક્રીડનો સાર છે. ગમે તેવી અશક્ય લાગતી પરિસ્થિતિ હોય, હાર નહીં માનવાની, પીડા સહન કરવાની, મક્કમ રહેવાનું. લટરેલ જે રીતે બચ્યા એ આ નેવર ક્વિટનું જ ઉદાહરણ છે.
ફરજ અને સન્માનની ભાવના પણ ખરી છે.
બિલકુલ. ડ્યુટી એન્ડ ઓનર, દેશ પ્રત્યે, સાથીઓ પ્રત્યેની ફરજ, અને મુશ્કેલ સંજોગોમાં પણ નૈતિક મૂલ્યો જાળવી રાખવા, જેમ લેફ્ટનન્ટ મર્ફીએ ભરવાડોના કિસ્સામાં કોશિશ કરી.
જોકે એ આરોઈવાળો જે કિસ્સો છે, એ યુદ્ધની નૈતિક જટિલતાઓ પણ સામેલ આવે છે, નહીં કે નિયમો અને વાસ્તવિકતા વચ્ચે કેવો સંઘર્ષ હોય છે.
બરાબર. પુસ્તકે બહુ સ્પષ્ટ કરે છે, યુદ્ધભૂમિ પર ઘણીવાર લડાઈના નિયમો, આરોઈ, નૈતિકતા અને પરિસ્થિતિની માંગ વચ્ચે બહુ મોટી ખાઈ હોય છે. ભરવાડોવાળો નિર્ણય એનું ઉત્તમ ઉદાહરણ છે. ત્યાં સાચું શું, ખોટું શું, એના કોઈ સહેલા જવાબ નથી હોતા. અને છેલ્લે સેવાભાવ, સર્વિસ. પોતાના કરતાં કંઈક મોટા ઉદ્દેશ્ય માટે કામ કરવું, સેવા આપવી, એ ભાવના પણ આ કથામાં કેન્દ્રસ્થાને છે.
જો આપણે આખી ઘટનાના 3 સૌથી મહત્વના વળાંક તારવવા હોય તો પહેલો કયો ગણશો?
મારા મતે પહેલો અને સૌથી નિર્ણાયક વળાંક તો પેલો ભરવાડો સાથેનો સામનો અને લેફ્ટનન્ટ મર્ફીનો એમને છોડી દેવાનો નિર્ણય. એ એક પળે જ મિશનની ગુપ્તતા ખતમ થઈ ગઈ.
ભલે એ નિર્ણય નૈતિક રીતે યોગ્ય લાગતો હોય.
હા, પણ એણે ટીમને સીધા મોતના મુખમાં ધકેલી દીધી. આ ઘટના એ બતાવે છે કે કેવી રીતે નિયમોનું પાલન કરવા જતાં ક્યારેક ભયંકર પરિણામ આવી શકે છે. એ દુઃખદ વિરોધાભાસ છે.
એટલે એ નિર્ણય જ આગળની બધી દુર્ઘટનાઓ નોતરી. બીજો વળાંક?
બીજો વળાંક હતો પેલી ભીષણ લડાઈ દરમિયાન લેફ્ટનન્ટ મર્ફીનું આત્મબલિદાન. જ્યારે બધી આશા ખતમ થઈ ગઈ હતી, સંપર્ક તૂટી ગયો હતો, ત્યારે એમણે જાણી જોઈને પોતાના જીવના જોખમે ખુલ્લામાં જઈને મદદ માટે કોલ કર્યો.
એ કોઈ ઉતાવળિયું પગલું નહોતું?
ના, બિલકુલ નહીં. એ ટીમને બચાવવાનો એકમાત્ર રસ્તો હતો અને એના માટે એમણે પોતાનો જીવ આપવાનો નક્કી કર્યો. એમના એ કૃત્યમાં લીડરશિપ, હિંમત અને સાથીઓ માટેની વફાદારી બધું જ ચરમસીમા પર હતું. કદાચ એ કોલને કારણે જ લટરેલના બચવાની એક શક્યતા ઊભી થઈ.
અને ત્રીજો વળાંક, જેણે આખરે લટરેલનો જીવ બચાવ્યો.
ત્રીજો વળાંક સૌથી અણધાર્યો હતો અને એ હતો માર્ક્સ લટરેલની પેલા અફઘાન ગામવાસી મોહમ્મદ ગુલાબ સાથેની મુલાકાત.
હા, એ બહુ મહત્વનું છે.
લડાઈ પછી લટરેલ ગંભીર રીતે ઘાયલ હતા, એકલા હતા, સાથીઓ ગુમાવી ચૂક્યા હતા, મરવાની અણી પર હતા, ત્યારે ગુલાબે એમને શોધી કાઢ્યા.
ગુલાબ માટે તો સહેલું હતું કે એમને તાલિબાનને સોંપી દે.
હા, પણ એમણે એવું ન કર્યું. એમણે પશ્તુન વાલીનું પાલન કર્યું. ખબર છે, આ પશ્તુન આદિવાસીઓનો હજારો વર્ષ જૂનો એક સન્માન કોડ છે.
પશ્તુન વાલી, એ શું છે?
એ કોડ મુજબ જો કોઈ તમારા શરણે આવે તમારો મહેમાન મેલમાં બને તો એનું રક્ષણ કરવું એ તમારી પવિત્ર ફરજ છે, ભલેને એ તમારો દુશ્મન કેમ ન હોય. એના માટે પોતાનો જીવ આપવો પડે તો પણ પાછું નહીં પડવાનું.
અદ્ભુત.
તાલિબાનોએ ગુલાબ પર અને ગામ લોકો પર ખૂબ દબાણ કર્યું, જાનથી મારી નાખવાની ધમકીઓ આપી, પણ ગુલાબ અને ગામ લોકોએ લિટરેલનું રક્ષણ કર્યું પોતાના જીવના જોખમે. આ કૃત્ય યુદ્ધની ભયાનકતા વચ્ચે માનવતાનું, સન્માનનું, કરુણાનું એક અસાધારણ ઉદાહરણ છે. એનાથી જ લિટરલ બચ્યા.
ખરેખર આ આખી કથા, આ બધા અનુભવો આપણને માણસ તરીકે શું શીખવે છે, શું બોધપાઠ મળે છે?
સૌથી પહેલો બોધપાઠ તો માનવીય સહનશક્તિનો છે, હ્યુમન એન્ડ્યોરન્સ. લિટરલ જે શારીરિક અને માનસિક પીડામાંથી પસાર થઈને જીવતા રહ્યા એ બતાવે છે કે માણસ પોતાની હદથી કેટલો આગળ જઈ શકે છે. પેલી બર્ડ્સ તાલીમ આ જ શક્તિને બહાર લાવે છે.
અને ટીમવર્ક, સાથે મળીને કામ કરવાનું મહત્વ, એ પણ દેખાય છે.
બિલકુલ, ખાસ કરીને આવી ભારે દબાણવાળી પરિસ્થિતિમાં એકબીજા પર વિશ્વાસ રાખીને એક ટીમ તરીકે કામ કરવું કેટલું જરૂરી છે, યુદ્ધભૂમિ હોય કે જીવનનું બીજું કોઈ ક્ષેત્ર.
પેલા નૈતિક નિર્ણયોનો બોજ, એ પણ વિચારવા જેવો મુદ્દો છે.
હા, એ જ. કઠિન સંજોગોમાં નૈતિક સિદ્ધાંતોને વળગી રહેવું કેટલું મુશ્કેલ હોય છે અને એના પરિણામ કેવા અણધારી આવી શકે. પેલો ભરવાડોનો કિસ્સો આપણને પૂછે છે કે શું હંમેશા નૈતિક રીતે સાચો નિર્ણય એ પરિસ્થિતિ મુજબ સારો નિર્ણય હોય છે? આના કોઈ સહેલા જવાબ નથી હોતા.
અને મોહમ્મદ ગુલાબનું પાત્ર શું શીખવે છે એ ઘટના?
એ શીખવે છે કે માનવતા, સન્માન, કરુણા આ બધા ગુણો કોઈ સરહદ, ધર્મ કે સંસ્કૃતિના બંધનમાં નથી. ગમે તેવી દુશ્મનાવટ હોય, સંઘર્ષ હોય, એની વચ્ચે પણ આવી માણસાઈ દેખાઈ શકે છે એ આપણને આપણા પૂર્વગ્રહો છોડવા પ્રેરે છે.
અને છેલ્લે આ બધું આપણને સ્વતંત્રતા અને શાંતિ માટે જે કિંમત ચૂકવવી પડે છે એ પણ યાદ અપાવે છે, નહીં?
ચોક્કસ. આ પુસ્તક ખાલી યુદ્ધનું રોમાંચક ચિત્ર નથી આપતું, એની પાછળની માનવીય પીડા, નુકસાન, બલિદાન એ બધું સામે લાવે છે. આપણે સૈનિકોના ત્યાગ માટે વધુ સંવેદનશીલ અને કૃતજ્ઞ બનીએ છીએ. અને લેટરેલનો જે સર્વાઈવર ગિલ્ટનો અનુભવ છે એ પણ શીખવે છે કે આવા આઘાતમાંથી પસાર થયા પછી જીવતા રહેવું અને ગુમાવેલા સાથીઓની યાદને સન્માન સાથે જીવંત રાખવી એ પણ એક સંઘર્ષ જ છે.
આટલી ગહન ચર્ચા પછી જો ત્રણ મુખ્ય તારણો કાઢવા હોય તો એ કયા હોઈ શકે? ચાલો પહેલા એક ભાવનાત્મક અંતરદૃષ્ટિ લઈએ.
ભાવનાત્મક રીતે આ કથા એ શીખવે છે કે ભાઈચારાનું બંધન, ખાસ કરીને આવી જીવન મરણની પરિસ્થિતિમાં બનેલું બંધન, એ કેટલું ઊંડું અને શક્તિશાળી હોય છે. અને પોતાના સાથીઓને ગુમાવવાની પીડા એ ખાલી થોડા સમયનું દુઃખ નથી, એ જીવનભરનો વસવસો બની જાય છે. એટલે આ પુસ્તક યુદ્ધની સાથે સાથે એ અતૂટ પ્રેમ અને ખોટની પણ ગાથા છે.
અને બૌદ્ધિક સ્તરે શું શીખવા મળે? કોઈ ઇન્ટેલેક્ચ્યુઅલ ઇનસાઇટ?
બૌદ્ધિક રીતે આ પુસ્તક એ જટિલ સંઘર્ષને ઉજાગર કરે છે જે આધુનિક યુદ્ધમાં બને છે. કોની વચ્ચે? તો કે સૈન્યના નિયમો, જેમ કે આરોહી, નેતાના નૈતિક નિર્ણયો અને યુદ્ધભૂમિની કડવી વાસ્તવિકતા, આ ત્રણે વચ્ચે હંમેશા તણાવ રહે છે. અહીં કોઈ તૈયાર ફોર્મ્યુલા કામ નથી કરતી. નેતાઓએ એવી સ્થિતિમાં નિર્ણય લેવા પડે છે જ્યાં દરેક વિકલ્પ ખોટો લાગતો હોય.
સાચી વાત છે. અને છેલ્લે એક સાર્વત્રિક બોધ જે આપણા બધાના જીવનને સ્પર્શે, અ યુનિવર્સલ ઇનસાઇટ.
સાર્વત્રિક બોધ એ છે કે માનવીય સહનશક્તિની કોઈ સીમા નથી. માણસ ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ ટકી શકે છે, આશા રાખી શકે છે. અને બીજું એટલું જ મહત્વનું કે સન્માન, વફાદારી, કરુણા જેવા ગુણો કોઈ એક સંસ્કૃતિ કે સમુદાયની મિલકત નથી, એ ગમે ત્યાં, ગમે ત્યારે અણધારી રીતે જોવા મળી શકે છે. જેમ મોહમ્મદ ગુલાબ અને પશ્તુનવાલીના કિસ્સામાં થયું, માનવતા અંધારામાં પણ પોતાનો રસ્તો શોધી લે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.